દેવકી હવે કારાવાસમાંથી મુક્ત થઈને પોતાના મહાલયમાં આવીને રહેતી હતી. પોતાની આસપાસ સ્વપ્નની સૃષ્ટિ રચી એ તેમાં જ રાચી રહેતી. પોતાના સુકોમર પગ હવામાં ઉછાળતો, સ્તનપાન કરતો સુરેખ ઓષ્ટો પર સ્મિત ફરકાવતો, પોતાની સુંદર આંખો એના મુખ પર મુખ તરફ ફેરવી આનંદથી એના તરફ જોઈ રહેતો એનો પેલો નાનકડો નીલવર્ણનો બાળક સતત એની આંખો આગળ રમી રહેતો. કોઈ સાંભળે એમ ન હોય ત્યારે એ વસુદેવ આગળ પોતાના બાળકની જ વાતો કર્યા કરતી. એ બાળક જન્મ્યો ત્યારે કેવા ચમત્કારો થયા હતા. પોતે બાળકને હાથમાં લીધો કે તરત કેવી રીતે એણે ચતુર્ભુજ વિષ્ણુનું ભવ્ય સ્વરૂપ ધારણ કર્યું. પોતાના હૃદયના ઊંડાણમાંથી કેવી રીતે હૃદયંગમ પ્રાર્થના સ્ફૂરી નીકળી. કોઈ અદૃશ્ય હાથો વડે બારણા કેવી રીતે એકાએક ઉઘાડી નાખવામાં આવ્યા તે વેરા સૌ ચોકીદારો કેવા ઊંઘમાં પડી ગયા. યમુનામાં ઘૂમરીઓવાળા પાણી પોતે પગ મૂક્યો તે સાથે જ વરસાદ કેવી રીતે બંધ પડ્યો. નાગરાજ શેખ નાગની વિશાળ ફણા સમા શ્યામ વાદરો આવીને કેવી રીતે બાળકનું વરસતી જલધારોથી રક્ષણ કર્યું. પોતે કેવી રીતે કોઈને પણ ખબર ન પડે એમ યશોદાની બાળકીને લઈ આવ્યા. દુષ્ટ કંસના હૃદયને ભયથી કંપાવી મૂકે એવી ચીસ પાડીને એ બાળકી એના હાથમાંથી સરી જઈને કેવી રીતે બારી બહાર ઉડીને ચાલી ગઈ. એ સર્વનું વસુદેવ જે વર્ણન કરતા તે સાંભળતા દેવકી ધરાતી નહીં. વસુદેવ અને ગર્ગ સિવાય બીજા કોઈને પણ મળવાનું દેવકીને ગમતું નહીં, કારણ કે એ બંને આગળ જ એ પોતાના હૃદય અને મનનો કબજો લઈ બેઠેલા બાળક વિશે વાતો કરી શકતી. રાત્રિને સમયે વારંવાર એનું મન ગોકુળ પહોંચી જતું અને ત્યાં પોતાનો લાડક વાયો શું કરતો હશે એની ચિંતામાં પડી જતું. આમ છતાં રખેને પોતાનો બાળક જીવતો છે તેની ખબર કોઈને પડી જાય એવી બીકે એને ખૂબ જ સાવચેતી રાખવી પડતી. રાત્રે વસુદેવના શરીર પર પોતાનો હાથ મૂકી એ સૂઈ જતી ત્યારે પોતાની આંખો આગળ સતત રમી રહેલા એ બાળકને જોવા માટે એને છાતી સરસો ચાપવા માટે ચુંબનો વડે એને નવરાવી નાખવા માટે અને આનંદથી ચીમકી ઉઠતા એના નયનો નિરખવા માટે એનું હૃદય અધીર બનીને તલસી રહેતું. દર પખવાડિયે ગર્ગાચાર્ય યજ્ઞવિધિ કરાવવા સારું નંદને ઘેર જતા. એ વખતે દેવકીનું હૃદય અધિરાયથી વ્યાકુર બની જતું. ગર્ગાચાર્ય ક્યારે આવે તેના ઉપર જ જાણે એના સમસ્ત જીવનનો આધાર રહ્યો ન હોય એમ તીવ્ર ઉત્કંઠાથી એ એમના આવવાની વાટ જોતી. જ્યારે એ પાછા ફરતા અને એમની આંખનો અર્થસૂચક ઇશારો એ જોતી ત્યારે એનું હૃદય આનંદથી ઉભરાઈ જતું. એ હેમ ખેમ છે મારો લાલ, મારો તારણહાર, મારો પ્રભુ એમ મનમાં ને મનમાં એ બોલી ઉઠતી. કોઈ કોઈ વાર પોતાના બાળકને જોવા માટેની એની ઝંખના એવી પ્રબળ બની જતી કે આખો વખત એ એકલી એકલી હાલરડા ગાતી એની આવી ગેલછા જોઈ પહેલાં તો દાસીઓને બહુ આશ્ચર્ય થતું, પણ પછી એમને લાગ્યું કે એને આઠ સંતાનો એની પાસેથી ક્રૂરતાથી છીનવી લેવામાં આવ્યા છે અને તેની આવી માઠી અસર એના મગજ પર થઈ છે. એકવાર દેવકીને લાગ્યું કે પુત્ર દર્શનની ઝંખના હવે એનાથી લાંબો વખત દબાવી શકાશે નહીં, એટલે પોતાના હાથથી એણે નવજાત શિશુની માટીની મૂર્તિ બનાવી અને એને માટે પારણું તૈયાર કરાવ્યું. એ પછી તો વહેલી સવારે ઉઠીને નાના બાળકની માટીની મૂર્તિ બનાવવી, એના પર ચંદન પુષ્પ કંકુ કેસર ચડાવવા, પછી એના પારણામાં સુવાડી મીઠા મીઠા હાલરડા ગાઈ ઊંઘાડી દેવો, તે પછી ઘંટી વગાડતા વગાડતા ભજનો ગાઈને એને ઊંઘમાંથી ઉઠાડવો અને એને પુષ્પ ફળ દૂધ તથા મદ ધરાવવા, એનો નિત્યનો ક્રમ થઈ ગયો. દેવકી આમ કેમ કરે છે તે વસુદેવ તથા ગર્ગાચાર્ય બરાબર સમજી ગયા હતા. દેવકીને મન માટીની મૂર્તિ એનાથી વિખૂટો પડેલો ને એના સ્મરણ પટ પરથી કદી પણ નહીં ખસેલો એવો એનો બાળક હતો એની ખાતરી થઈ ચૂકી હતી. એ બાળક પ્રભુનો અવતાર હતો. બીજાઓને લાગતું કે દેવકી ઘેલી બની ગઈ છે, પણ જે નિષ્ઠાપૂર્વક એ પોતાના પ્રભુની નાનકડી પ્રતિમાનું પૂજન કરતી તે જોઈને એ સૌને પ્રત્યે આદર ભાવ દાખવતા જોઈને એ સૌ એના પ્રત્યે આદર ભાવ દાખવતા નંદની પત્ની યશોદાની કુખે અત્યાર સુધી કોઈ સંતાન જન્મ્યું નહોતું. એને લીધે પ્રસૂતિને સમયે એની સ્થિતિ બહુ વિષમ બની હતી. અત્યંત પીડાના કારણે સંતાન જન્મ્યો ત્યારે એ બેભાન બની ગઈ હતી અને વસુદેવની પત્ની રોહિણી એકલી જ એની સંભાળ લેવા ત્યાં હાજર હતી. સવારે યશોદા જાગૃત થઈ ત્યારે રોહિણીએ બાળક તેના હાથમાં મૂક્યું. આશ્ચર્યને આનંદથી યશોદાનું હૃદય એ ક્ષણ જાણે ધબકતું અટકી ગયું. એ બધી આશા છોડીને બેઠી હતી ત્યારે એની કુખે બાળક જન્મ્યું અને તે પણ પુત્ર, અને એ પુત્ર કેવો સુંદર, કેવો અદ્ભુત, એના શરીરનો વર્ણ પણ કેવો ઘનશ્યામ. આનંદથી ઉભરાતા હૃદયે રોહિણી પાસેથી લઈને બાળકને એણે છાતી સરસો છાપ્યો. મારા લાડક વાયા, આનંદના અતિરેકથી એ બોલી ઉઠી. બાળકે આંખો ઉગાડી એના સામે જોયું અને એની આંખમાંથી કોઈ અદ્ભુત તેજ ચમકી રહ્યું હોય એમ એને લાગ્યું. આ આનંદના સમાચાર કર્ણો કર્ણ આખા ગોકુળમાં ફરી વર્યા. આખું ગોકુળ આનંદથી મસ્ત થઈ ગયું. ગોકુળના અધિરાજ વયોવૃદ્ધ નંદને ત્યાં એવો સુંદર એવો અદ્ભુત બાળક અવતર્યો કે જેના સમો પહેલાં કોઈએ જોયો નહોતો. સુરકુરના ગોપ ગોપીઓ આનંદથી ગાળા થઈ ગયા. જાણે કોઈ મહોત્સવ ન હોય તેમ ગોપીઓએ શણગાર સજવા માંડ્યા. ગોપોએ પોતાના ગાયો તથા વૃષભોને નવડાવી ધોવડાવી સ્વચ્છ બનાવ્યા. તેમને લાલ અથવા લીલા રંગે રંગ્યા અને તેમના શિંગડા પર સોનાના તથા રૂપાના વરખ લગાડ્યા. આનંદ ઉત્સવ ઉજવતા બાળકો આખા વ્રજમાં ઘૂમવા માંડ્યા. સૌ પોતાના મુખીને ત્યાં જઈ યશોદાના બાળકને જોવા નીકળી પડ્યા હતા. પછી એ સરઘસ નંદના ઘર તરફ ઉપડ્યું. એમાં સોના રૂપાના વરખ ચમકાવતી ગાયો હતી. આમ તેમ દોડાદોડી કરતા આનંદ કોલાહલ કરતા બાળકો હતા. એકબીજાની પીઠ થાબડતા રંગેબિરંગી સાફા પહેરેલા ગોપો હતા અને સૌને છેડે મંગલ પ્રસંગને યોગ્ય એવા વસ્ત્રો તથા શણગાર સજીને માથા પર ઝગઝગાટ કરતા પિત્તળના બેડા ધારણ કરીને ગોપીઓ ચાલતી હતી. સરઘસ આવીને નંદના આંગણા આગળ થોભ્યું. નંદ તથા એના સગાસંબંધીઓએ સ્મિતપૂર્વક એ સૌનો સત્કાર કર્યો. કુતૂહલથી પ્રેરાઈને ગોપીઓ ધીમે પગલે યશોદા સુતી હતી તે ખંડમાં ગઈ અને યશોદાએ ગર્ભભેર ગોપીઓને પોતાનો બાળક બતાવ્યો. નીલવર્ણના એ બાળકને જોઈને ગોપીઓ આશ્ચર્યચકિત બની ગઈ. આવો સુંદર બાળક એમણે જિંદગીમાં કદી પણ જોયો ન હતો. એક દિવસ દેવકી પોતાના મહાલયના ઝરૂખામાં ઊભી હતી ત્યારે આકાશમાંથી પસાર થતા એક શ્યામ વાદળ તરફ એની નજર ગઈ. વાદળું ઘેરા નીલા રંગનું હતું, બરાબર પોતાના બાળકના જેવો જ વર્ણ. એણે મીટ મારીને એ વાદળ તરફ જોયા જ કર્યું. એની આકૃતિ બદલાઈને બાળકના જેવી બની ગઈ. પોતાના મનમાં સતત રમી રહ્યું, પેલું મુખ રાત દિવસ એની આંખ આગળ તર્યા કરતા, પેલા નાનકડા નયનો એ હાથ એ પગ બધું એની દ્રષ્ટિએ પડ્યું. આનંદના અતિરેકથી એને મૂર્છા આવવા જેવું થયું. ખરે ખરે પોતાનો લાડકો બાળક પણ એ વાદળ જેવો જ શ્યામ વર્ણનો હતો, એ ખરેખર ઘનશ્યામ હતો. પછી ત્યાં ગર્ગાચાર્ય તથા વસુદેવ આવ્યા. કુલ પુરોહિતે બાળકના જન્માક્ષર બનાવ્યા હતા. ઋષિ મુનિઓએ રચેલા નિયમ અનુસાર બાળકનું નામ પણ ક છ કે ધ અક્ષર પરથી જ પાડવાનું હતું. એ પણ કેવો ચમત્કાર, એટલે એનું નામ ઘનશ્યામ, વાદળ જેવા શ્યામ વર્ણનો, કે કૃષ્ણ એટલે શ્યામ વર્ણનો, એવું જ પાડી શકાય. બીજે દિવસે વસુદેવે દેવકી માટે કારા આરસમાં બાળકની મૂર્તિ તૈયાર કરાવી. દેવકીએ ઘનશ્યામ એવું એનું નામ પાડી એને પોતાના પૂજાગ્રહમાં પધરાવી. એ મૂર્તિ કૃષ્ણના પ્રતિકરૂપ છે એ વાત આ ત્રણ સિવાય બીજું કોઈ જાણતું નહોતું. કોઈને એ વાતની જાણ કરવાની પણ નહોતી, કારણ કે દેવકી જેની પૂજા કરતી હતી તે પ્રતિમા ગોકુલમાં રહીને ઝડપભેર વિકાસ કરી રહેલા કૃષ્ણના પ્રતિકરૂપ હતી. એ વાતની કંસને ખબર પડી જાય તો એમને બહુ ડર હતો. બાળકના નામકરણ માટેના સંસ્કાર વિધિનો દિવસ વ્રજના લોકો માટે મોટો પર્વનો દિવસ જેવો બની ગયો. નંદનું આંગણું કેરના થાંભલા રોપી શણગારવામાં આવ્યું. તે છેડાથી એક છેડાથી બીજા છેડા સુધી આંબાના પાનના તોરણ લટકાવવામાં આવ્યા. જમીન પર ચંદન કેસરનો છંટકાવ કરવામાં આવ્યો. આંગણાની વચ્ચે એક ઉપર એક પિત્તળ ચમક ચમકતા થતા બેડાઓ ગોઠવવામાં આવ્યા. પછી વ્રજમાં ગર્ગાચાર્યએ પોતાના શિષ્ય સમુદાય સાથે આવ્યા. શંખનાદ વડે એમનું સ્વાગત કરવામાં આવ્યું. આનંદ મોંઘા મૂલની ભેટો ધરી એમનો આદર કર્યો. યશોદા બાળકને લઈને આવી. ગર્ગાચાર્યએ બાળકને ઘી અને પછી વિધિપુરસર કૃષ્ણ એવું નામ પાડ્યું. પછી નંદે ઠાઠ માઠથી બ્રહ્મ ભોજન કરાવ્યું. ગોપ અને ગોપીઓએ પણ એમાં ભાગ લીધો. આસપાસના બધા ગામડાઓ ભિક્ષુકોને જમાડ્યા. સાયંકાળે ગર્ગાચાર્ય અને એમના શિષ્યો મથુરા પાછા ફર્યા. વસુદેવ તથા દેવકીએ આ સર્વ વૃતાંત સાંભળ્યો ત્યારે એ બંનેએ રમકડાના પલંગમાં ફૂલોના ઢગલા નીચે ઢંકાયેલી પેલી નાનકડી શ્યામવર્ણીની મૂર્તિ કાઢી તેના આગળ હાથ જોડી નમસ્કાર કર્યા અને પછી તેની પૂજા કરી અને પોતાને ત્યાં સાક્ષાત પ્રભુએ પોતે અવતાર ધારણ કર્યો છે એવી એમની શ્રદ્ધા દઢ બની. 12 મહિના વીતી ગયા. વ્રજવાસીઓએ યમુનાને કાંઠે જ્યાં ગોપનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું હતું ત્યાં શ્રી કૃષ્ણનો પ્રથમ જન્મદિન ઉજવ્યો. નંદે બ્રાહ્મણોને બોલાવીને તેમને ભોજન કરાવ્યું. એ ભોજન સમારંભમાં ગોપ ગોપીઓને પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના નાનકડા બાળકને હાથમાં લઈને યશોદાએ સ્મિતપૂર્વક સૌનો સત્કાર કર્યો. ભોજન સમારંભનો પ્રારંભ મધ્યાહ્નનો થયો હતો. બાળકને ઊંઘ આવતી હતી. યશોદાએ જમવા આવેલાઓ આગળ છૂટથી હરીફરી શકાય એટલા માટે બાળકને તાપ ન લાગે તે માટે ઊભા કરેલા ખાલી ગાડાની છાયા નીચે સુવાડ્યો. યશોદા જમવા આવેલી સ્ત્રીઓના સમુદાય વચ્ચે જઈને વાર્તા વિનોદ કરતી હતી. તેટલામાં ઓચિંતી કોઈની ચીજ સંભળાઈ. અદ્ધર ઊભું રાખેલું ગાડું નીચે ઊંધું પડી ગયું હતું. ભયથી બેબાકરી બનીને કારની ચીસ પાડી યશોદા બાળક સૂતો હતો ત્યાં દોડી ગઈ. ત્યાં જઈને એણે જોયું તો બાળક હવામાં પગો ઉછાળતો આનંદથી કિક્યારી પાડતો હતો અને એને કશી ઈજા થઈ નહોતી. નંદપણ બાળક પાસે દોડી ગયા અને લાત મારીને ગાળાને ઉથલાવી પાડનાર એ નાનકડા બાળકને જોઈને આશ્ચર્યમાં પડી ગયા. ગર્ગાચાર્યએ આ ચમત્કારની વાત કહી સંભળાવી ત્યારે દેવકીની આંખ ભીની બની ગઈ. એ બોલી ઉઠી કે મારા લાડકડા, મારા લાલ, મારા પ્રભુ! અને એની આંખમાંથી આનંદના આંસુ સરી પડ્યા.